એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ કાકા સાહેબ કાલેલકર લિખિત મધ્યાહ્નનું કાવ્ય. ઓડિયો પઠન દૈવત જોશીપુરા. વેદમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહીં આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે, એમાંથી જ્વાળા નીકળે છે. એ કૂતરું કોનું કહેવાય? સૂર્યનું કે એના દીકરાનું? યમાજી ભાસ્કર હંમેશા કૂતરા લઈને ફરે છે, પણ એને ચાર ચાર ડોળા હોય છે. ભાસ્કરાઓ પાસેથી જ એને એ કૂતરા મળેલા હોવા જોઈએ. પોતે 12 આંખવાળા એટલે 4 આંખિયા કૂતરા એમની પાસે જ હોય. બપોરને કૂતરાની ઉપમા આપનાર નવો કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે. એના ફીસ્ટ ઓફ યુથ, યૌવનની મિજમાની નામના કાવ્ય સંગ્રહમાં એવો જ ચિતાર જોવાને મળે છે. કવિ ત્રિભુવન વ્યાસે પણ બપોરનું વર્ણન આપવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આજની બપોર અનુભવ્યા પછી ઋતુ સંહારમાં આવેલું ગ્રીષ્મનું વર્ણન જ ધ્યાનમાં આવે. બપોરના ત્રાસથી ત્રાસેલો ઉંદર નાગની ફણાની છાયા શોધતા પણ અચકાતો નથી. બીજી ક્ષણે દુર્વાસાનો ભાઈ વિશ્વામિત્ર યાદ આવે છે. એણે હરિશ્ચંદ્રનું સત કસવા ખાતર ચંડભાનુને પ્રચંડ તપાવ્યો હતો. છતાં હરિશ્ચંદ્રનું સત તો ઓગળી ન જ ગયું, પણ કોમળ રોહિદાસ પણ એથી ન ચડ્યો, એ વાત જુદી. એવા જ પ્રખર તડકામાં મારે નાનપણમાં એકવાર ઉઘાડે પગે દવા લાવવા જવું પડ્યું હતું. મ્યુનિસિપાલિટીના ફાનસના થાંભલાઓ અને ઘરની દિવાલો કંજૂસી પેઠે પોતાની છાયા પોતાના પગ તળે દબાવીને જ ઊભા હતા. એટલે મારા પગને છાયાનો આશ્રય ક્યાંથી મળે? રસ્તા પરથી ગયેલા પરોપકારી પશુઓએ છાણના પોદળા નાખ્યા હતા. એ આવે એટલે ક્ષણને માટે એના ઉપર જઈને ઊભો રહેતો. એની ઠંડક કેટલી મીઠી લાગતી! પગે બાજીને એના જો સુકાયેલા છાણા થાત તો જરૂર એ પાદ ત્રાણ, ચંપલની ગરતસારત. એવે વખતે છાણ એ વસ્તુ ગંદી જેવી લાગતી નથી. સુખ કે સૌંદર્ય આખરે વસ્તુગત નથી, પણ ભાવનાગત છે. તે દિવસે તડકા ઉપર હું છેલ્લો ચીડાયો. ત્યાર પછી હું હંમેશા તડકા ઉપર પ્રેમ જ કરતો આવ્યો છું. એ પરિવર્તન શાથી થયું એ જાણવું મુશ્કેલ છે. વખતે ત્રાટિકા નાટકમાં પ્રતાપરાવ પોતાની નવોઢા વધુને તડકામાં ચાંદડું કહીને લઈ જાય છે એની સાથેના સંભાવને લઈને થયું હોય તો કોણ જાણે. પણ એમ ન હોય, સાચે તડકાનો રંગ મને ખૂબ ગમે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યે આપણે તટસ્થ નથી થઈ શકતા, તેથી તેનું સૌંદર્ય ગુમાવીએ છીએ. બિહારમાં તળાવ ઉપર લાલ રંગની લીલ બાજે છે, તેથી અંજીરી રંગના ગાલીચાની કેટલી અનેરી શોભા ફૂટે છે. પણ અંદર જવા જતાં તો પગ જ લપસે છે, અને વળી એ પીવાલાયક હોતું નથી. માટેનું સ્મરણ કરીને માણસ દિવેલિયું મોઢું કરે છે. માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી ઉગરી ન જાય ત્યાં સુધી સૌંદર્યનું હાર્દ સમજી ન શકે. મારી દલીલ એ છે કે જે તડકામાં કુમળા ફૂલો પણ ખીલે છે તે તડકાનો વાંક તમે શી રીતે કાઢી શકો? જે તડકો કેળના પેટમાંનું પાણી પણ લૂંટતો નથી તેને ત્રાસદાયક કહો શા હિસાબે? તડકો પૂરજોશમાં પડતો હોય ને તે વખતે આકાશની શોભા ખાસ જોવાલાયક હોય છે. ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીચીને નિસ્તબ્ધ ઊભી રહે છે, તેમ આકાશ તડકાની શેરો છોડતું જ રહે છે. ન મળે વાદળા, ન મળે ચાંદલો. ચાંદો હોય તો એ વાસી રોટલાના કકડા જેવો ક્યાંક પડ્યો હોય. બધે એક જ રસ ફેલાયેલો હોય છે. એને વીર રસ કહીએ કે રૌદ્ર? હું તો એને શાંત રસ જ કહું. શાંત રસ શીતળ જ શા માટે હોય? તપ્ત કેમ ન હોય? ઉનાળાના દિવસો પરિણામે રમણીય હોય છે. એવું પ્રમાણપત્ર આપવાની કશી જરૂર નથી. બપોરે પણ એ કંઈ ઓછા રમણીય નથી હોતા. માત્ર એ રમણીયતા પારખવાની આંખો જોઈએ છે, એટલું જ. ખરે બપોરે રસ્તાઓ જાણે પહોળા થાય છે, ગામ ગામ વચ્ચેનું અંતર વધે છે, શહેરમાં હજી એ વધારે વસ્તી માઈ શકે તેવો ભાસ થાય છે. અને જાણે ઈશ્વરની એ લીલા આગળ સચરાચર સૃષ્ટિ તો શું, પણ માનવ પ્રાણી પણ સ્તબ્ધ થઈ જાય છે. તડકાની લહેજત પારખે છે એકલો પવન. એ સુખેથી ફાવે તેમ દોડે છે, નદીઓ પર પણ દોડે છે અને ટેકરીઓ પરથી પણ દોડે છે. સમુદ્ર હોય કે રણ હોય, એને દોડતા જરાય મુશ્કેલી પડતી નથી. એને કંઈ છાણાના પગરખા શોધવા નથી પડતા. એ જઈ જઈને વૃક્ષોને પૂછે, કેમ મજામાં છો ને? બધા ઊંઘણસી ઝાડ માથું ધૂણાવીને જવાબ વાળે છે, કેમ નહીં કેમ નહીં. આકાશની સમળીઓ પણ તડકાના રસમાં મજા માણે છે. જરાય ઉતાવળ કર્યા વગર ગોળ ગોળ ફરતી એ ઉપર ચડે છે અને પછી એટલી ધીરજથી નીચે ઉતરે છે, જાણે પ્રશાંત સાગરના યાત્રી વાણો. આવા તડકામાં જો મુસાફરીના પ્રસંગ આવે તો શરૂઆતમાં ઘડી અધઘડી જે તકલીફ થાય તે ખરી, પણ એકવાર પરસેવો છૂટ્યો એટલે પછી એવો તો આનંદ આવે છે કે જાણે તળાવમાં નહાતા હોય. હા, પગ તળે રેતી હોય તો પગના બિસ્કિટ થાય ખરા, પણ એવા કોઈ તડકાનો નથી. અન્યસ્માત લબ્ધ પદો નીચો પ્રાયણ દુસ્સહો ભવતી, રવિરપી ન દહતી તાદ્રુક યાદ્રુક દહતી વાલુકા નિકરહ. માણસ ધારે તો એનો ઉપાય કરી શકે છે. રજપૂતાના લોકો જોડા પહેરે છે એમાં ઉપરની નાની જીભને ઠેકાણે મોરની કળા જેવું મોટું ચામડું જ બેસાડી દે છે. રેતીમાં ચાલતા રેતી તો ખૂબ ઉડવાની, પણ આ કળાને લીધે પગ બચી જાય છે. રજપૂતો એને શું કહે છે કોણ જાણે. અરસિક અંગ્રેજો એને સેન્ડ ગાર્ડ, રેતી રક્ષક કહેવાના. હું તો એને ખાસડ કળા કહું. સવાર સાંજ કરતાં બપોરે આકાશનો રંગ કંઈક આછો હોય છે, તેથી તડકો આટલો શોભે છે. ખગ્રાસ ગ્રહણ વખતે તડકો કાળાશ પડતો થાય છે અને આકાશ પણ એવું ગમગીન દેખાય છે કે એને આશ્વાસન આપવા માટે તારાઓને પણ દોડી આવવું પડે છે. એના કરતાં તો ચોમેર ફેલાયેલું ફિક્કું આકાશ હજાર ગણું સારું, અને એમાં જો પાતળા વાદળા આવી જાય તો સંગેમરમરની શોભા જ જોઈ લ્યો. પણ તડકાનો આનંદ પ્રત્યક્ષ મળતો હોય તે વખતે શબ્દો લખવાનું પણ સૂઝવું ન જોઈએ. લાંબુ લખીએ તો લેખીની પણ સુકાઈ જવી જોઈએ. પછી કવિ વિલિયમ કૂપર વિલાપ કરે તો પણ શાહી વિના તે લખાય ક્યાંથી. શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિશ્રીને મળવા ગયો હતો. મેં એમને કહ્યું, કહો સરે આવીને આપને તકલીફ આપું છું. એમણે કહ્યું, તમે પણ તકલીફ ઉઠાવી જ છે જ તો. મેં કહ્યું, ના, મને તો તડકો ગમે છે, હું તો એનો આનંદ લૂંટું છું. આ સાંભળતા બેન કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, હે, તમને પણ તડકામાં આનંદ આવે છે? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે મારી બારી આગળ આરામ ખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે, પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું. મેં બીતા બીતા વિનોદ કર્યો, રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય.